નથી શુદ્ધાત્માને રાગ દ્વેષ.
અત્યારે આ જ્ઞાન પછી રાગદ્વેષ થતા દેખાય છે ને, એ આકર્ષણ ને વિકર્ષણ છે, એ પૂતગલનો ગુણ છે. પણ મને આમ થાય છે એમ કહ્યું કે એ રાગ અને રાગદ્વેષ તે પાછો પોતાનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ રાગદ્વેષવાળો છે જ નહીં, આત્મા સ્વભાવે વિતરાગ છે. આ તો પૂતગલનો સ્વભાવ છે રાગદ્વેષ. એટલે આકર્ષણ ને વિકર્ષણ એ પૂતગલનો સ્વભાવ છે. એ પૂતગલના સ્વભાવને પોતાનો સ્વભાવ માની અને પોતે એમ કહે છે કે મને રાગદ્વેષ થાય છે, એ રોંગ બિલીફ છે. જ્યાં સુધી હું પૂતગલ છું, હું આ જ છું, ચંદુભાઈ જ છું, ત્યાં સુધી આ વેશ થશે. અને જ્યારે હું ચંદુભાઈ છૂટ્યા ને હું શુદ્ધાત્મા થશે ત્યારે આ વેશ છૂટી જશે. એ રાગદ્વેષ ત્યાં આત્મા નહીં, આત્મા ત્યાં રાગદ્વેષ નહીં. જેટલો રાગદ્વેષ ઓછો એટલો આત્મા પ્રગટ. રાગદ્વેષ ખલાસ તો આત્મા સંપૂર્ણ. એટલે વિતરાગ પદ આપેલું છે. આ કંઈ જેવું તેવું પદ છે, આ એક્ઝેક્ટ છે. આ વિચાર કરવા જેવું નહીં. અને ચિંતા શરૂ થાય તો જાણવું કે આ વિતરાગતા નથી. એટલે હવે તમે આ તરફ વળ્યા ને, એટલે હવે તમને એના પુષ્ટિના કારણો મળી આવશે. કારણ કે તમે પોતે શુદ્ધાત્મા છો. આ બીજું બધું જે રહે છે ને, તે જ્ઞેયને અને દ્રશ્યને તમે આગળ લાવો એ લેવા દેવા નથી. જ્ઞેય તો આવું હોય ને તેવું હોય. જ્ઞેય તો મય મનમાં શું કહે કે આપઘાત કરવો પડશે. પણ તે કોને, એને ને, આપણે શું? આપણે તો જાણનાર છીએ. એટલે આ પદ જુદી જાતનું છે, વિતરાગ પદ છે.
પહેલા તો જ્ઞાતાદ્રષ્ટા ના રહેવાય ને કહે, ના આ મને અનુકૂળ નથી આવતું.
હા, એવું થાય. અને હવે તો ખરેખરું રહેવાય જ જ્ઞાતાદ્રષ્ટામાં, પેલું તો રહેવાય નહીં. પેલામાં તો જરાક કંઈક મય ખેંચાણ રહે, આકર્ષણ રહે. આ આકર્ષણ વગરનું કેવું સારું. જ્યાં આકર્ષણ બંધ થયું કે વિતરાગતા ઉત્પન્ન થાય, તે અહીં તમારું આકર્ષણ બંધ થયું. હવે વિતરાગતા ઉત્પન્ન થાય. અમારે માલ પહેલાં ભરેલો તો ખરો, પણ આકર્ષણ ના હોય અમારે, જરાય આકર્ષણ નહીં. એટલે ત્યાં પછી વિતરાગતા રહે અમને. માલ ભરેલો એટલે અત્યારે ખેંચાય, એ રાગ ના કહેવાય. રાગનો કરનાર જોઈએ, રાગનો કરતા જોઈએ. અને કરતા વગર રાગ થાય નહીં. તું કરતા છું?
કોઈ વાર તન્મય થઈ જવાય છે એટલે કરતા થઈ જવાય છે.
એ તો રૂચિ હોય ત્યાં તન્મય થઈ જાય. આ લોકો પૈસા ગણે ત્યાં આગળ તન્મય થાય કે ના થઈ જાય?
થઈ જાય દાદા.
હા બસ, તેનો એ કંઈ ગુનો નથી. તેથી આત્મા એમ નથી કહેતો કે તમે કેમ તન્મય થઈ ગયા. આત્મા આત્મા જ છે. અને ધીમે ધીમે એ દશા ઓછી થતી જાય છે. કેવળ જ્ઞાન તરફ આ જતું જાય છે. નિરંતર જ્ઞાન રહે એ કેવળ જ્ઞાન કહેવાય. આ તો હજુ ફાઇલના નિકાલ કરવા પડે છે ને.
તો જ પમાય મોક્ષનો પંથ.
તમે પોતે ચંદુભાઈ થાવ તો રાગદ્વેષ તમારો કહેવાય, નહીં તો રાગદ્વેષ કેમ કહેવાય? ત્યારે કહેશે કે આ શું થાય છે. ત્યારે કહે, આ જે થાય છે એ ચંદુભાઈને થાય છે, અને તમે શુદ્ધાત્મા જાણો છો કે આ શું થઈ રહ્યું છે. અને તમે એમે કહો, આવું ન થવું જોઈએ.
હા, એ બધું બરોબર.
એટલે તમારો અભિપ્રાય જુદો છે, માટે તમે વિતરાગ છો. એટલે અમે કહ્યું ને કે પુરુષાર્થ તો તમારો જબરજસ્ત ચાલી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ રહે, નહીં તો એમને એમ રાગદ્વેષ બંધ રહે નહીં જરા વારે. રાગદ્વેષ કોની પર થાય છે?
નથી થતા દાદા.
ત્યારે એ જાતમાં અને તે બધું જોયા જ કરે છે. મનમાં ખરાબ વિચાર આવ્યો હોય, સારો વિચાર આવ્યો હોય, બીજું થયું હોય, ત્રીજું થયું હોય, બધું તરત જ જોયા કરે, કોક શું વાણી બોલ્યો, કોઈ ખરાબ બોલ્યો હોય કે સારી બોલ્યો હોય તોય પણ રાગદ્વેષ ના થાય. રાગદ્વેષ ના થાય એનું નામ આત્મા, અને રાગદ્વેષ થાય એનું નામ સંસાર, દેહાધ્યાસ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. શ્રીમદ રાજચંદ્ર. જેનાથી આ રાગદ્વેષની નિવૃત્તિ થાય એ મોક્ષનો પંથ, એ તમારા રાગદ્વેષ નિવૃત્ત થઈ ગયા.
હા, આ અક્રમથી થાય માટે અક્રમ એ મોક્ષનો પંથ.
હા, એ જ મોક્ષનો પંથ.
નોય મારું ત્યાં છૂટ્યા.
બંધાવું હોય તેને તો છે જ ને માર્ગ, બંધાવું હોય તેને બુદ્ધિનો માર્ગ છે જ, છૂટવું હોય એને બધી રીતે ખુલ્લું છૂટું છે. રાગદ્વેષ નહીં કરવા એનું નામ મોક્ષ માર્ગ. જે થાય તે જોયા કરે. સંસાર તો રાગદ્વેષનું નિમિત્ત જ છે, પોતે જ નિમિત્ત છે. નિમિત્ત શું કરાવડાવે?
રાગદ્વેષ જ કરાવડાવે દાદા.
હા, તો પછી એ નિમિત્તમાં પડીએ જ નહીં ને. એટલે આ મારું નહોય એમ કહીએ તો પછી છૂટી જાય. આ મારું નહોય કહ્યું કે એ પોતે જુદો થઈ ગયો. અમે જે જ્ઞાન આપ્યું છે તે તારું કહ્યું અને એ તારું નહોય કહ્યું તે દેખાડ્યું છે. એ જો અત્યારે કહી દે તો પછી છૂટો થઈ જાય. એ જ્ઞાન ચૂક્યા ને આ એકાકાર થયો કે ચોંટ્યું.
અંદરખાને આવું છૂટું રાખીને જ બેસવા જેવું છે.
અંદરખાને અને બહાર હવું છૂટું રાખવાનું. બહારે શું લેવા દેવા છે? તારી જોડે શું લેવા દેવા છે? એ તો એક કલાકમાં ગાળમ ગાળા થાય તો મારમ મારા કરે, એને શું લેવા દેવા?
આપણા વલણોમાં રાગ દ્વેષ વાળા કેવા છે એ કેવી રીતે સમજાય? યાર રાગ વાળું વલણ આવ્યું કે
દ્વેષ વાળું, એ કેવી રીતે સમજાય?
એ કેવી રીતે સમજાય?
મારી અશાંતિ ને શાંતિ બેને માં સમજી શકે છે. મને અશાંતિ હતા વર્તે છે, શાંતિ વર્તે છે. રાગમાં શાંતિ વર્તે અને કઈ કિંચિત માત્ર દ્વેષ છે તો અશાંતિ વર્તે. જેના પછી એ મીટર પરથી થર્મોમીટર પર જોઈ લેવું કઈ દ્વેષ વર્તે છે. આ થર્મોમીટર જોઈ લેવું, એના પર ખબર પડશે કે અહીં દ્વેષ વર્તે છે, અહીં રાગ વર્તે છે. દ્વેષ વર્તે છે એનો અણગમો હોય અને રાગ હોય તેનો ગમો હોય.
પણ જે શાંતિ વર્તાય દાદા, એ રાગ ની અંદર આવી તો પછી એ રાગમાં તો બંધન જ ને શાંતિનું. એ રાગમાંથી જન્મથી શાંતિ,
રાગને કારણે
જન્મથી શાંતિ, એ તો બરાબર ના કે
બંધન વાળી.
એ રાગ ને કારણે નથી, એ ગમતી જે શાંતિ જે થાય છે ને, આમ રાગ કહેવાય ખરો, પણ આમ બધો પુણ્ય ઉદય છે. પુણ્ય ઉદય ની શાંતિ પ્રાપ્ત થાય. પાપનો ઉદય થાય ત્યારે ના ગમતી વસ્તુ ભેગી થાય એટલે દુઃખ થાય. એટલે ગમતી વસ્તુ ભેગી થાય. જો ગમતી વસ્તુને રાગ કહેવાય છે, ના ગમતી ને દ્વેષ કહેવાય છે. ઉદય પુણ્ય હોય ત્યારે બધું શાંતિ વાતાવરણ.
મનના વિરોધ સામે.
મન વિરોધ ઉઠાવે તોય રાગદ્વેષ ના થાય એટલે બહુ થઈ ગયું. મન વિરોધ ઉઠાવે તેનો વાંધો નહીં, પણ રાગદ્વેષ ન થવા જોઈએ.
દાદા, મનના વિરોધમાં વિતરાગતા કેવી રીતે રહે?
રહે. મનનો વિરોધ તો જોયા કરવાનો છે. મન તો આખું જોવાનું જ છે ને. મન દ્રશ્ય છે.
એટલે મનનો વિરોધ હોય ત્યાં વિતરાગતા ના રહે, પણ જ્ઞાતાદ્રષ્ટા રહી શકાય?
એ જ્ઞાતાદ્રષ્ટા એ જ વિતરાગપણું. રાગદ્વેષ રહિત થયા વગર જ્ઞાતાદ્રષ્ટામાં રહી શકાય નહીં. જેટલો વખત રાગદ્વેષ રહિત થયા એટલો વખત જ્ઞાતાદ્રષ્ટા રહી શકે.
મનનો વિરોધ ખૂબ લાંબો સમય ચાલતો હોય પણ પછી આ મન જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ એ એક્ઝેક્ટનેસમાં દેખાઈ જાય તો એ મનનો વિરોધ ઉડી જાય છે.
એ સમાધાન થયું એટલે ઉડી ગયું. બસ, મન સમાધાન ખોળે છે કોઈ પણ રસ્તે, એટ એની વે. એ તમે કહો છો કે સમાધાન થયું એટલે ઉડી જાય, આખો ગ્લોબ ઉડી જાય તે ઘડીએ.
ઘણી વખત એવું થાય કે મનને તે વખતે સમાધાન થઈ જાય, પણ એ રિલેટિવ જ્ઞાનથી હોય તો પછી એનું પાછું રિએક્શન તો આવવાનું ને.
એની પાછળ અવસ્થાઓના રિએક્શન હોય છે. એક પડ જતું રહે, પાછું બીજું પડ આવે. દરેક વસ્તુ પડવાળી હોય. હવે લોકો તો આ જાણે નહીં કે આવી સ્થિતિઓ હોય છે. એવું લોકો જાણતા હશે? કલ્પના જ નહીં ને લોકોને.
મહાત્માઓને ન રહ્યા રાગદ્વેષ.
રાગદ્વેષ વગરની બધી જે ક્રિયાઓ છે એ પૂદગલની ક્રિયાઓ છે. એ બધી ક્રિયાની ગણતરી નથી આવતી. રાગદ્વેષવાળી છે તેમાં આત્માની જવાબદારી આવે છે. મોઢું ચીડાય તો એ રાગદ્વેષ થયા એવું કહેવાય નહીં આપણાથી. એ પોતે ધણી આપણને કહી શકે કે રાગદ્વેષ થયા હતા. મોઢું ચીડાય તોય દ્વેષ થયો એમ આપણે કહી શકીએ નહીં.
દાદા, પણ એ ચીડાવાનું થવું એ ભળ્યો હોય તો જ ચીડાય ને?
ના, એવું કશું નહીં.
એ ચીડાવાનું શાથી થાય છે?
એ ના ભળ્યો હોય તોય થાય. પૂદગલ ક્રિયા છે. જો કદી એને ના ગમતું હોય તોય આ ક્રિયા થયા કરે.
એ ના ગમતું થાય છે માટે છૂટો છે એવું કહી શકાય?
એ તો દીવા જેવી વાત છે ને. એ તો બધા કહે, નાનું છોકરું કહે. પણ ચીડાયો તો એને કંઈ અમે એમ ના માનીએ કે આને રાગદ્વેષ થયા છે. તું ચીડાય તો હું ના માનું, અને બીજો ના ચીડાય તોય માનીએ. આને રાગદ્વેષ છે. જ્ઞાન ના લીધેલું હોય ને, આમ ઠંડાઈથી વાત કરતો હોય તોય આપણે કહીએ કે રાગદ્વેષ છે. સામાન તૈયાર છે, મશીનરી ચાલુ છે રાગદ્વેષવાળી. ચીડાય તો એ દ્વેષમાં છે, ને ચીડીઓ ના થાય તો કંઈ રાગમાં છે. પણ છે ખરો ને કશાકમાં. અને આ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ તો જો, પાછું કોઈ સાધુ આચાર્ય કબૂલ ના કરે, છતાં આપણા મહાત્માઓ કબૂલ કરે. પાછા બે પાંચ નહીં, બધાય બધાય એકી સાથે આંગળી ઊંચી કરે ત્યારે પેલા શું કહે બધા? અરે આ ગાંડા લાગે છે બધા. હા, આ પેલી એમની દુનિયા ડાહી અને આપણી દુનિયા ગાંડી બધી. પહેલાં તો સાહેબ કંઈક જરા ઊંધું છત્તું કરતો હોય તો આપણે એના માટે રાત દાડો વિચારો મહી આવે, ને મનમાં એમ થયા કરે કે સાલાને કશુંક આવે તો ઘાટ કરીએ. એના માટે ખરાબ વિચારો આવે. એ બધું દ્વેષ કહેવાય. અને કોઈ ઉપરી છે તે આપણા માટે હેલ્પ કરતો હોય તો એના માટે બહુ ભાવ આવે તો એ રાગ કહેવાય. બસ, તે આ હવે દ્વેષે ના થાય ને રાગે ના થાય, સમભાવે નિકાલ થઈ જાય. ક્રિયાઓ બધી પ્રાકૃતિક છે, એમાં રાગદ્વેષ નહીં તે જ મોક્ષ છે. કડવા પર દ્વેષ ને મીઠા પર રાગ થાય એ અજ્ઞાનતાનો સ્વભાવ છે. અજ્ઞાન જાય તો કડવું મીઠું ના રહે.